વચનામૃત 95 છઠ્ઠું સર્વોત્કૃષ્ટ એવા શ્રીજી મહારાજની ઉપાસનાની દ્રઢતા વિશે બોધ. સંવત 1877 ના ફાગણવદી 9મીને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળે અંગરખે સહિત ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે જાજીવાર સુધી વિચાર કર્યો ને સર્વશાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાણું જે શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વશક્તિએ યુક્ત બીજો કોઈ નથી થયો, કેમ જે બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રી કૃષ્ણ ભગવાને પોતાને વિશે દેખાડ્યો તે કેવી રીતે તો પ્રથમ પોતે દેવકી થકી જન્મ્યા ત્યારે શંખ ચક્ર ગદા પદ્મધારી ને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું, તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્યો તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું, તેણે કરીને સહસ્ત્ર શિર્ષાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાવ્યું તથા અક્રૂરને યમુનાના ધરામાં દર્શન દીધા, તેણે કરીને શેષશાયીપણું જણાવ્યું તથા અર્જુનને રણ સંગ્રામમાં વિશ્વરૂપ દેખાડ્યું, જે
પશ્ચિમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્ત્રશઃ.
એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું તથા પોતે શ્રી કૃષ્ણે કહ્યું, જે
યસ્માત ક્ષરમતિતોહમક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ.
એવી રીતે પોતે પોતાનું પુરુષોત્તમપણું જણાવ્યું તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રી કૃષ્ણ તે તો પોતે જ હતા અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુનને પોતાનું ભૂમા પુરુષ રૂપે દર્શન કરાવ્યું તથા શ્વેતદ્વીપવાસી વાસુદેવ તેણે તો પોતે જ એ અવતાર ધર્યો હતો તથા નર નારાયણ તો સમગ્ર ભારતને વિશે તથા ભાગવતમાં એ શ્રી કૃષ્ણને જ કહ્યા છે, તે માટે એ શ્રી કૃષ્ણના અવતારને વિશે તો ભિન્ન ભિન્નપણે રહી જે એ જ ભગવાનની મૂર્તિઓ તથા શક્તિઓ ઐશ્વર્ય તે સમગ્ર છે, માટે એ અવતાર તે બહુ મોટો થયો છે અને બીજી મૂર્તિને વિશે થોડું ઐશ્વર્ય છે ને એને વિશે સંપૂર્ણ ઐશ્વર્ય છે, માટે કૃષ્ણાવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે. અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે ને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણાવી, માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે. એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં અચળ મતિ હોય ને એ મતિ કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય ને તેની વતે કોઈ કુસંગે કરીને કદાચિત કંઈક અવળું સવળું વર્તાઈ ગયું હોય તો પણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહીં, એનું કલ્યાણ જ થાય. માટે તમે સર્વે પરમહંસ હરિભક્ત છો તે પણ એવી રીતે જો ઉપાસનાની દ્રઢતા આ ભગવાનને વિશે રાખશો તો કદાચિત કંઈક અવળું વર્તાઈ જશે તો પણ અંત્યે કલ્યાણ થશે. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત કે શ્રીજી મહારાજને વિશે સર્વ કારણપણું જાણીને ઉપાસનાની દ્રઢતા કરતા હવા. ઇતિ વચનામૃત 95 છઠ્ઠું.
95 છઠ્ઠા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપાવાક્ય એક છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે વૈકુંઠનાથ જે રામચંદ્રજી તથા સહસ્ત્ર શીર્ષા જે અનિરુદ્ધ તથા શેષશાયી જે વૈરાજ નારાયણ તથા ભૂમા પુરુષ તેમના કારણ અવતારી ને પુરુષોત્તમ તે શ્રી કૃષ્ણને કહ્યા છે અને તે શ્રી કૃષ્ણને ગોલોકવાસી કહ્યા છે અને શ્વેતદ્વીપપતિ વાસુદેવ બ્રહ્મના અવતાર કહ્યા છે ને વાસુદેવ બ્રહ્મને શ્રી કૃષ્ણના અવતારી કહ્યા છે અને ભારતમાં ને ભાગવતમાં શ્રી કૃષ્ણને નર નારાયણ નામે કહ્યા છે. બીજી બાબતમાં આ અવતાર એટલે અમે વાસુદેવાદિક સર્વે અવતારોના કારણ છીએ એવા સર્વોપરી અમને જાણીને અમારી દ્રઢ ઉપાસના કરવી ને આવી રીતની અમારી વિશે ઉપાસનાની દ્રઢતા હોય તેનાથી કંઈક અવળું વર્તાઈ ગયું હોય તો પણ અંતે તેનું કલ્યાણ થાય. પ્રશ્ન એક. પહેલી બાબતમાં શ્વેતદ્વીપપતિ વાસુદેવ તેણે જ કૃષ્ણાવતાર ધર્યો હતો એમ કહ્યું અને તમે ભાવાર્થમાં વાસુદેવને શ્રી કૃષ્ણના અવતારી કેમ કહ્યા? ઉત્તર એક. શ્વેતદ્વીપપતિ વાસુદેવે કૃષ્ણાવતાર ધર્યો હતો એમ કહેવાથી જ શ્રી કૃષ્ણ વાસુદેવના અવતાર થયા ને વાસુદેવ અવતારી થયા. તે કાર્યાણીના દસમા વચનામૃતમાં પ્રકૃતિ પુરુષથી પર બ્રહ્મ કહ્યા છે તે આ વાસુદેવ બ્રહ્મને કહ્યા છે અને લોયાના બારમા વચનામૃતમાં શુકજી તથા નિરન્ન મુક્તને દ્રષ્ટાંતે શ્રી કૃષ્ણ જેવા જાણનારાને નિર્વિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ કહ્યા છે અને વાસુદેવની ઉપાસના કરનારાને મધ્યમ કહ્યા છે. માટે એમાં શંકાનો માર્ગ નથી. પ્રશ્ન બે. ભારત ને ભાગવતમાં શ્રી કૃષ્ણને નર નારાયણ નામે કહ્યા છે એમ કહ્યું, તે શ્રી કૃષ્ણ તે જ નર નારાયણ હશે કે જુદા હશે? ઉત્તર બે. શ્રી કૃષ્ણને નર નારાયણ એવું વિશેષણ આપ્યું છે જેમ રામચંદ્રજીને નારાયણ, વાસુદેવ, પરમાત્મા, પુરુષોત્તમ, કૃષ્ણ એવા વિશેષણો આપ્યા હોય તેણે કરીને તે કાંઈ વૈરાજ નારાયણ કે શ્વેતદ્વીપપતિ વાસુદેવ કે ગોલોકવાસી શ્રી કૃષ્ણ કહેવાય નહીં. એમનું મુખ્ય નામ જે રામચંદ્રજી છે તે જ કહેવાય અને શ્રીજી મહારાજને પણ વાસુદેવ, શ્રી કૃષ્ણ, નર નારાયણ એવા વિશેષણો આપ્યા હોય પણ મુખ્ય નામ સ્વામિનારાયણ છે ને બીજા સર્વ વિશેષણો છે. તેમજ શ્રી કૃષ્ણને નર નારાયણ, વાસુદેવ, રામ, પુરુષોત્તમ, પરમાત્મા એવા વિશેષણો આપ્યા હોય પણ મુખ્ય નામ શ્રી કૃષ્ણ છે. માટે શાસ્ત્રોમાં સર્વ અવતારોને એવા વિશેષણો આપ્યા હોય છે એમ જાણવું અને રામચંદ્રજી, શ્રી કૃષ્ણ, નર નારાયણ, વાસુદેવ, મૂળ અક્ષર તથા સર્વના અવતારી એવા શ્રીજી મહારાજ તે સર્વ જુદા જ છે અને લોયાના ચૌદમા વચનામૃતમાં વૈકુંઠ અને આદિ શબ્દથી ગોલોક તે કરતા બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપને શ્રેષ્ઠ કહ્યા છે. તો જેના ધામ શ્રેષ્ઠ હોય તેના ધામી તો શ્રેષ્ઠ હોય જ, તેમાં શું કહેવું? માટે શ્રી કૃષ્ણથી નર નારાયણ શ્રેષ્ઠ છે અને તેથી વાસુદેવ બ્રહ્મ શ્રેષ્ઠ છે અને શાસ્ત્રમાં શ્રી કૃષ્ણને વિશે વાસુદેવ કે નર નારાયણ લીન થયા એમ કહ્યું હોય ત્યારે તે શ્રી કૃષ્ણથી ઓરા જે પ્રધાન પુરુષ તથા મહત્તત્વરૂપી વાસુદેવ તથા નર કહેતા અર્જુન અને નારાયણ કહેતા વૈરાજ નારાયણ તથા શેષ નારાયણ તે જાણવા. પ્રશ્ન ત્રણ. બીજી બાબતમાં અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે એમ કહ્યું, તે અવળું શું જાણવું? ઉત્તર ત્રણ. ભૂંડા દેશ કાળાદિકને યોગે કરીને વર્તમાનમાં એકાદ વખત ફેર પડી જાય તેનું પ્રાયશ્ચિત કરે તો કલ્યાણ થાય, અને પ્રાયશ્ચિત ન કરે તો તેને બીજો જન્મ ધરાવીને દંડ ભોગવાવીને કલ્યાણ કરે, અને જે જાણીને વર્તમાન લોપે તે તો જીવતો જ બ્રહ્મ રાક્ષસ છે ને મરીને નરકમાં પડે છે. ઇતિ પંચાળાના છઠ્ઠા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.